તારીખ 21/5/1983, શ્રી પરમાગમસાર, બોલ નંબર 245 અને 246 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 106.
અશુભ ભાવને એ માન્યું નથી. શુભ ભાવના ફળમાં જેને ગલગલિયા થઈ જાય છે, એની મીઠાશ આવે છે, તેને શુભ ભાવને એ માન્યું નથી. સામાન્યપણે પ્રતિકૂળતાનો ઉદય આવે છે ત્યારે અણગમો થાય છે. કોઈ પણ પ્રકારની નાની મોટી પ્રતિકૂળતા થાય છે એ પૂર્વના અશુભ પરિણામનું ફળ છે. એ અશુભનું ફળ આવે છે ત્યારે અણગમો થાય, એવું સર્વસામાન્ય જીવનનું પરિણામ છે. તમામ જગતના પ્રાણીને પ્રતિકૂળતાના અણગમો થાય છે, એ અશુભના ફળ પ્રત્યેનો દ્વેષ છે એમ કહેવું છે. એ પ્રકારના પરિણામમાં એની માન્યતા સાથે શું સંબંધ છે? જો અહીંયા આચરણના પરિણામને અને માન્યતાના પરિણામને કયા પ્રકારે સમજી છે એ વિષય છે. જે પ્રતિકૂળતામાં અંગમાના પરિણામ થાય છે તે સામાન્ય રીતે જીવના પરિણામનું આચરણ છે. એ આચરણને અને એની માન્યતાને શું સંબંધ છે એ અહીંયા ખોલીને કહે છે, સ્પષ્ટ કરીને કહે છે કે એવું આચરણ થતાં એને અશુભ ભાવને હે માન્યો નથી. અશુભ ભાવ હે હોય તો અશુભના ફળમાં એને દ્વેષ ન આવવો જોઈએ. આમ કહે છે, નાનીને અશુભના ફળમાં ખરેખર દ્વેષ નથી આવતો. એ જાણે છે, એને જ્ઞાન છે કે પૂર્વના કરેલા પરિણામનું આ ફળ છે. અસ્થિરતાને લઈને જેટલો અણગમો થાય છે એ પણ યોગ્ય નથી એમ જાણે છે. નહીતર તર્ક કરે કે પણ અશુભના ફળમાં એમનો અણગમો તો દેખાય છે, તો કહે છે કે એ અણગમા પ્રત્યે પણ એમને ઠીક નથી થતું, એમ થાય છે તે ઠીક નથી થતું, એવું વલણ છે. એવું નથી સામાન્ય જીવની જેમ કે પ્રતિકૂળતામાં તો અમને આમ જ થાય ને, અને આમ જ ન થાય તો બીજું શું થાય. પ્રતિકૂળતામાં તો દેશ અણગમો જ થાય ને, એટલે એ પ્રકાર છે. એ તો અશુભને હેય નહીં માનવું એમ સિદ્ધ થાય છે, એમ પ્રદર્શિત થાય છે. એટલે કે અશુભને ઉપાદેય માન્યો છે, તેણે અશુભ ભાવને હેય માન્યો નથી. તેમાંથી એ નીકળે છે કે એણે અશુભ ભાવને ઉપાદેય માન્યો છે. આ પરિસ્થિતિ છે. એ એમ કહે કે અમે તો અમારી સમજણથી એવું સમજ્યા છીએ કે અશુભ તો હે છે એમ નહીં, પણ શુભ પણ હે છે, એવી અમારી સમજણ છે. તો કહે છે કે તારી માન્યતાને શું સંબંધ છે? અહીંયા એ સવાલ છે. સમજણમાં બુદ્ધિગમ્ય કર્યું હોય પણ માન્યતા અંદરમાંથી ન ફરે તો એ બુદ્ધિગોચર કરેલી સમજણ નિરર્થક જશે, એનું કોઈ સાર્થક પણ નહીં થાય. માન્યતા સમજણના ફળમાં માન્યતા બદલાય એ ખરેખર સમજણનું કાર્ય છે, પર્યાપ્ત કાર્ય છે. નહીંતર એ સમજણનું અપર્યાપ્ત કાર્ય છે, અથવા એ સમજણ સમજણ તરીકે કામ નથી કરતી. બીજું ગુરુદેવ શ્રીના ઉપદેશમાં માન્યતાનો વિષય મુખ્ય હતો. જ્ઞાનના અનેકવિધ પ્રકારના પરિણામમાં માન્યતા ક્યાં અનાદિની મિથ્યાપણે એમને એમ રહી છે અને ક્યારે ફરે છે એ વિષયમાં આપણે ઘણો ખુલાસો થયો, ઘણું સ્પષ્ટીકરણ આવ્યું. એ જ રીતે શુભાશુભ ઉદયના કાળમાં જે કોઈ જીવનું રાગદ્વેષવાળું આચરણ થાય છે એમાં માન્યતા ક્યાં ફરી ને ક્યાં ન ફરી એ વિષયમાં પણ ઘણો ખુલાસો એમને કર્યો, ઘણું સ્પષ્ટીકરણ આવ્યું. અને માન્યતાના વિષયમાં પણ આમ માનું છું આમ માનું છું એમાં ખરેખર અંદરથી માન્યતા ફરી છે કે નહીં કે નથી ફરી એ વિષયમાં પણ ઘણું સ્પષ્ટીકરણ કર્યું. ટૂંકામાં, મુમુક્ષુ જીવ કોઈ પણ પ્રકારે ભૂલ ટાળી શકે એવું ઘણું સ્પષ્ટ વક્તવ્ય ઘણા વર્ષોનો કાળ ઉપદેશનો રહ્યો એટલે ઘણી વાતો બહાર આવી. એમાં અહીંયા આચરણ પ્રધાન વાત છે કે અશુભના ફળ પ્રત્યે જેને દ્વેષ છે, અણગમો છે, અથવા અશુભ કર્મનો ઉદય આવે અને બહારમાં કોઈને કોઈ પ્રકારે આકરો પ્રતિકૂળતાનો ઉદય આવે ત્યારે જીવને દુઃખના પરિણામ થાય, ત્યારે એને અજ્ઞાન અને મિથ્યા માન્યતાને તપાસવા જોઈએ. અથવા એને એમ સમજવું જોઈએ કે આ દુઃખ થાય છે એ અજ્ઞાન અને મિથ્યાત્વનું કારણ છે. મિથ્યાત્મને અજ્ઞાનને લઈને દુઃખ હોય છે, જ્ઞાને કરીને દુઃખ થતું નથી. સુખ દુઃખને આ સંબંધ છે. દુઃખનું કારણ અજ્ઞાન છે અને સુખનું કારણ જ્ઞાન છે. જગતની અંદર વિતરાગ દેવે સ્થાપિત કરેલો આ સિદ્ધાંત છે કે જ્ઞાન છે તે એકાંતે સુખનું કારણ છે અને દુઃખનું કારણ એકાંતે અજ્ઞાન છે, આ સિવાય દુઃખનું કોઈ કારણ છે. તેથી દુઃખ ટાળવા માટે અજ્ઞાન અને મિથ્યાત્મને ટાળવું જોઈએ એમ ફલિત થાય છે. એ જ પ્રકારે શુભભાવના ફળમાં જેને મીઠાશ આવે છે, ગલગલિયા થાય છે એટલે મીઠાશ આવે છે. અનુભવ પ્રધાન ભાષા લીધી છે, અનુભવમાં શું થાય છે એ ભાષા લીધી છે. તો કહે છે કે એણે શુભ ભાવને હે માન્યો નથી. જેને શુભના ફળમાં એટલે અનુકૂળતામાં ઠીકપણું ઇષ્ટપણું મીઠાશ વેદાશે કે જરૂર પ્રતિકૂળતામાં દેશને વેજા વિના, દુઃખને વેજા વિના રહી શકશે નહીં. કેમ કે એ તો સામે સામા આઘાત પ્રત્યાઘાતનો જ વિષય છે. બે સામે સામો શું પ્રતિપક્ષ છે અને આઘાત પ્રત્યાઘાત એના સરખા જ આવે છે. એટલે એમ કહે છે કે એણે શુભ ભાવને ખરેખર હે માન્યો નથી, પણ હે માન્યો છે એમ તો અમે વિચારીને નક્કી કર્યું છે. કે એ વિચારીને નક્કી થયું છે કે નહીં એનું સ્પષ્ટ લક્ષણ આ છે કે તને અનુકૂળતામાં મીઠાશ આવે છે કે નહીં, પ્રતિકૂળતામાં અનુગમાનો દ્વેષ થાય છે કે નહીં. અને એ પ્રકારે જો થતું હોય તો પૂર્વે જે અનાદિકાળથી થઈ રહ્યું છે એને એ પરિસ્થિતિ ચાલુ રહી છે. આ વાત સમજતા પરિસ્થિતિમાં પહેલા તબક્કે એટલો ફેર આવવો જોઈએ કે એને સર્વ ઉદયના કાળમાં જાગૃતિ વર્તવી જોઈએ. મુમુક્ષુતાનું એ લક્ષણ છે કે એને સર્વ ઉદયના કાળમાં જાગૃતિ વર્તે. જાગૃતિ આવે એ મુમુક્ષુતા છે. ઈષ્ટ અને અનિષ્ટ પણ જે તે પ્રકારના અનુકૂળ પ્રતિકૂળ સંજોગોમાં થાય છે ત્યાં ભલે જ્ઞાન ન થયું હોય, હજી સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન ભલે ન પ્રગટ થયું હોય, પણ આ વાત સમજણની ભૂમિકા ઉપર આવી તો એનું તો કોઈ ફળ હોવું જોઈએ કે નહીં, કે જેના કારણે એ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન સુધી આગળ વધી શકે, એવી તો કોઈ એની ભૂમિકા આવવી જોઈએ કે ન આવવી જોઈએ. એ ભૂમિકા એને જાગૃતની ભૂમિકા છે. એ ચોંકે છે, જાગૃત રહે છે અને થઈ જાય છે અનુકૂળતાની મીઠાશનો પણ એને ખેદ આવે અને પ્રતિકૂળતામાં દુઃખભાવ થાય એનો પણ એને ખેદ આવે. જ્ઞાનીને એથી ભિન્નતા વર્તે. અહીંયા હજી જ્ઞાન દશા નથી પ્રગટ થઈ એવા મુમુક્ષુને એકત્વપણે થઈ આવે છે તો એને એનો ઘણો ખેદ આવે છે. કેમ કે એની જાગૃત દશા છે માટે એને ખેદ આવે છે. એ રીતે એની માન્યતામાં ફેર થઈ જવો જોઈએ એમ કહે છે. આ એનું મીટર છે, માપપટ્ટી છે. અનુકૂળતામાં મીઠાશ અને પ્રતિકૂળતામાં દ્વેષ બંને પ્રકાર માન્યતા સાથે આ રીતે સંબંધ ધરાવનારા પરિણામ છે. અને મૂળમાં માન્યતા નહીં ફરે ત્યાં સુધી બીજી કોઈ વાત ફરવાની નથી. એ મૂળ વાત છે. એટલે એ રીતે આચરણ પ્રધાન પરિણામના આચરણ પ્રધાન લક્ષણથી માન્યતાના સંબંધને પ્રદર્શિત કરીને એ માન્યતામાં સુધારો થવો જોઈએ એ વાતનું અહીંયા ધ્યાન ખેંચ્યું છે. નહીં તો માન્યતાનો વિષય જરા વધારે સૂક્ષ્મ છે. ઊંધી માન્યતા જલ્દી પકડાતી નથી, પોતાની ને પોતાની માન્યતાની ભૂલને સમજાતી નથી. અને શાસ્ત્રપાઠી જીવો તો એવા ભ્રમમાં રહી જાય છે, બફમમાં રહી જાય છે કે અમે બરાબર સમજ્યા છીએ એટલે અમારી માન્યતામાં પણ ફેર થઈ ગયો છે. પણ અહીંયા તો એને સ્થૂળ લક્ષણ દ્વારા બતાવ્યું કે તને પ્રતિકૂળતાનો ઉદય આવ્યો ત્યારે તને દુઃખ થયું, અનુકૂળતા તારી સચવાણી એમાં તને મીઠાશ રહી, તો તારી માન્યતા હજી એમાં કોઈ ફેર પીડ્યો છે એ વાત રહેતી નથી. એકદમ પરિણમનમાં પણ માન્યતા કેમ પકડવી, ચાલુ ઉદયના કાળમાં જે કાંઈ પોતાના પરિણામને તપાસવું છે, અવલોકન કરવું છે અને મુમુક્ષુતાની ભૂમિકામાં અવલોકનના અભ્યાસે ચડવું છે, એને આ બધી પદ્ધતિ પ્રયોગની શીખડાવે છે, પ્રયોગાભ્યાસની આ બધી પદ્ધતિ છે. એ 245 ભૂલ થયો, 246 જો 238 છે ને એની એની એમાં પણ એનું અનુસંધાન તો લાગે છે. એ તો બધામાં હવે લાગુ કરવા જેવું બોલ છે કે અશુભમાં એને દ્વેષ થયો તો એને કિંમત આપી દીધી, ઉદયની કિંમત આપી દીધી. શુભમાં એને મીઠાશ આવી તો એને પણ ઉદયની કિંમત આપી દીધી. જ્યાં એને કિંમત આપી ત્યાં એને અધિકાય કરી. જેણે પરમા અધિકતા રાખી એને આત્માને જ્ઞાન સ્વભાવને અધિકતા આપી નથી. જીતિ ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને, જ્ઞાન સ્વભાવ દ્વારા આત્માને જે અધિક જાણે છે તે બહારમાં ઇન્દ્રિયોને જીતે છે અથવા અનુકૂળ પ્રતિકૂળ હૃદયને જીતે છે. એ જે વિષય છે એ પણ અધિક શબ્દ કિંમત આપવા માટે છે. ઓળખીને જેને શુદ્ધાત્માની પરમાત્માની કિંમત અને અધિકાર આવે છે એને શુભાશુભ પ્રસંગો પોતાથી મારાથી ભિન્ન હોવાથી તે ખરેખર અનુકૂળ પ્રતિકૂળ મારા સ્વરૂપને વિશે અકિંચિત કર છે, ભિન્ન હોવાથી મને લાગુ પડતા નથી, સંયોગોની અનુકૂળતા મને લાગુ પડતી નથી, પ્રતિકૂળતા પણ મને લાગુ જ પડતી નથી, તેથી એ સંબંધી ઉપાધિ મારા આત્મામાં આવતી નથી. જ્ઞાન સ્વભાવ જ્ઞાતા દ્રષ્ટા એવો સ્વભાવ જાણનાર જ રહે છે, માત્ર માત્ર જાણનાર હું છું એવી સ્વરૂપ જાગૃતિ પૂર્વક શુભાશુભ ભાવમાં ખેડાય નહીં, ખેંચાય નહીં, અશુભમાં ખેડાય નહીં ને શુભમાં ખેંચાય નહીં, એ પ્રકારની એની અભ્યાસની અંતર અભ્યાસની જો પદ્ધતિ ચાલે તો જ એ દિશામાં સમ્યક દર્શન પર્યંત સુધી એને પહોંચવાનો અવસર આવે, નહીતર બીજી કોઈ રીતે આવી શકે નહીં. બ્રહ્મચર્યાદિ વ્રત લે, કપડા આદિ છોડે, ત્યાં તો તેને એમ થઈ જાય કે હું કાંઈક ધર્મમાં આગળ વધ્યો, પણ આત્માના ભાન વિના ઉલટું શૈલ્ય વધાર્યું છે, મિથ્યાત્મની પુષ્ટિ કરી છે. આ પણ એક બાહ્ય દ્રષ્ટિવાન જીવો બાહ્ય ત્યાગ કરે છે, વ્રત નિયમ સંયમ અંગીકાર કરે છે, છતાં ધર્મ પ્રાપ્તિ કરવાને બદલે મિથ્યાત્વરૂપી અધર્મની પુષ્ટિ ઘણી કરી જાય છે, એવો એક પ્રકાર ભજે છે તેની સામે લાલ બત્તી મૂકી છે. શલ્ય, શલ્ય શલ્ય એટલે શું? ગાંઠ પડી જાય છે. શલ્ય છે એક કષાયની ગાંઠ છે, એ ગાંઠ પડી જાય છે, છૂટતી નથી. એને એમ થાય છે કેવી ગાંઠ પડી જાય છે કે હવે હું મારા આત્મામાં મેં ધર્મના ધર્મની દિશામાં વિકાસ કર્યો છે એવી એને ગાંઠ પડી જાય છે. કેમ કે બહારમાં એણે વ્રત લીધું, બહારમાં એને ત્યાગ કર્યો, કપડાં છોડ્યા એટલે મુનિ દીક્ષા અંગીકાર કરી, એ પ્રકાર આવ્યો. ત્યાં એને એમ થઈ જાય છે કે હું કાંઈક ધર્મમાં આગળ વધ્યો, આટલું તો કરું છું ને, બીજાઓ નથી કરતા એવું હું કાંઈક કરું છું અને તે ધર્મ બુદ્ધિથી હું કરું છું, એમ એને લાગે છે. અંદરમાં મિથ્યાત્વ છૂટી અને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું એ ધર્મમાં આગળ વધવામાં પહેલું પગથિયું છે, એ દિશામાં આગળ વધવાને બદલે એ બાજુની ઉપેક્ષા કરીને, એ પ્રકારનામાં વિકાસ કરવાની ઉપેક્ષા કરીને, બહારમાં વ્રત નિયમ સંયમમાં પોતાની શક્તિને રોકી, શક્તિ રોકીને ત્યાં એને માન્યતામાં ઊંઘો માર્યું એટલું કે હું ધર્મમાં આગળ વધ્યો. ધર્મ તો સમ્યક દર્શન જ્ઞાન ચારી પ્રાણી મોક્ષ માર્ગ છે. હજી સમ્યક દર્શન થાય ને મિથ્યા દર્શન માટે એવું કાંઈ કર્યા વિના મેં ધર્મ કર્યો, મેં ધર્મ કર્યો નહીં તો ધર્મ માટેનું કોઈ કારણ ઊભું કર્યું નથી, આમ વિચારે છે. આપણે ત્યાં તો આટલું સમજ્યા પછી કોઈ સીધો એમ ન કહે કે મેં ધર્મ કર્યો, એવું બે સ્પષ્ટ કર્યું છે એટલે કોઈ એમ ન કહે કે અમે ધર્મ કર્યો. પણ ધર્મ નથી કર્યો, પણ ધર્મનું કારણ તો ખરું ને, થઈ ગયું. એ બે એક જ વાત થઈ ગઈ પાછી ત્યાં એના માટે. ઠીક ચારિત્ર, ચારિત્ર ખુલ્લું ધર્મ, પણ એ ચારિત્ર ઉપયોગની શુદ્ધતા અને સ્વરૂપ સ્થિરતા એ ચારિત્ર છે, એ સમ્યક દર્શન પૂર્વક થાય છે. હજી મૂળમાં સમ્યક દર્શન રૂપી ધર્મ ન પ્રગટ્યો હોય ત્યાં ચારિત્ર ખુલ્લું ધર્મ, એ ચારિત્ર ધર્મ પ્રગટ થયો છે એ તો વળી એને ચારિત્રના વિષયમાં મિથ્યા માન્યતા થઈ, એ શલ્ય થયું નવું પાછું એમ કે છે, એ શલ્ય કરી ગયું એને. ધર્મના બહાને એટલે જે ધર્મના પરિણામ નથી અને જે જળની ક્રિયા છે અને આત્માની ક્રિયા નથી, એમ બંને પ્રકારમાં જળની ક્રિયામાં આત્માની ક્રિયા માની અને શુભ પરિણામમાં ધર્મના પરિણામ માન્યા, એ બંને એને ભૂલ કરી છે માન્યતાના વિષયમાં એમ કેવું થાય. આત્માનું ભાન પહેલા કરવું જોઈએ. સર્વ શક્તિ, જ્ઞાનની શક્તિ, પુરુષાર્થની શક્તિ બે મુખ્ય છે, જ્ઞાન બળ અને પુરુષાર્થ બળ. અને લ્યોને આ ચારિત્ર બળ, આ વ્રત સંયમ અંગીકાર કરે એને ચારિત્ર બળ કહો. એ બધા ગુણોના પરિણામને પ્રથમમાં પ્રથમ આત્મભાન કરવામાં, સમ્યક દર્શન પ્રાપ્ત કરવામાં એ શક્તિને જોડવી જોઈએ, એનો ઉપયોગ પહેલા ત્યાં કરી લેવો જોઈએ. એ ઉપયોગ કરતા સહજ સહજપણે કશાયની મંદતા રહે અને વ્રત નિયમ સંયમ લે તો પણ એ ગૌણ અને રાખશે, એ તો ઠીક છે. હવે સહેજે સહેજે આપણાથી થાય છે એટલે આપણે અશુભમાં જતા નથી, પણ એની એવી મુખ્યતામાં રહે કે આ મેં કર્યું એટલે ધર્મ અથવા ધર્મનું કારણ કર્યું, તો કહે છે કે એને શલ્ય વધારીને મિથ્યાત્વની પુષ્ટિ કરી છે. ગુણ પ્રાપ્તિ કરવાને બદલે એને અવગુણની પ્રાપ્તિ કરી છે. પ્રભુ, અમે તો વ્રત અંગીકાર કર્યું, નિયમ પાળ્યા, સંયમ લીધો, એમાં અવગુણ શું કર્યો? અમે એમાં અવગુણ કર્યો અમે, એ વાત કેમ અમને બેસે? બીજા તો આત્માની વાતો કરીને શુષ્ક જ્ઞાનમાં ચાલ્યા જાય છે, અમે તો કાંઈક રીતસર આચરણમાં વાત મૂકી છે. લોકોને એવું બહારમાંથી બાહ્ય દ્રષ્ટિ એમ લાગે છે કે આચરણ હોવું જોઈએ, આચરણની વાત નથી કરો, આચરણ થવું જ જોઈએ, આચરણ હોવું જ જોઈએ, આચરણ વિના અમે કાંઈ ન માનીએ. ભાઈ, આચરણ તો કોઈ પણ ગુણના પરિણમનને તે ગુણનું આચરણ કહેવામાં આવે છે. શું? કોઈ પણ ગુણના પરિણામને તે ગુણનું આચરણ ગણવામાં આવે છે. માન્યતાનું પરિણમન થયું મિથ્યા, તે માન્યતાનું મિથ્યા આચરણ છે. તે જ માન્યતા સવળી થઈ તે માન્યતાનું સમ્યક આચરણ છે. એ જ રીતે જ્ઞાનાચરણ, એ જ રીતે ચારિત્રનું આચરણ, એ જ રીતે પુરુષાર્થનું આચરણ. એટલે તો એવા શબ્દો આવે છે, પંચાચાર કે છે કે નહીં, આચાર એટલે આચરણ, પંચાચાર શબ્દ આવે છે શાસ્ત્રમાં. દર્શન, જ્ઞાન, ચારિત્ર, વિરી અને સુખ અથવા તપ, તપ કે છે, અને સુખ તપ કે છે. તો એ દર્શન, જ્ઞાન, ચારિત્ર, વિરી અને તપ એ પાંચેય ગુણના પરિણામને ત્યાં આચરણ કહ્યું છે. એ આચરણની વાત છે ત્યાં, એક ગુણનું પરિણામ થવું તે ગુણનું આચરણ છે. તો કહે છે કે આત્માની સિદ્ધિ માટે એક મુખ્ય લાઈન અનુભવપૂર્વક અનંતકાળના જીનેન્દ્રો અને સરોવરો દ્વારા એ વાત નિશ્ચિત થયેલી છે. આપણે નથી કહેતા ભાઈ કોઈ કામ કરવું હોય તો એની લાઈન ફિક્સ કરો, લાઈન ચોકઅપ કરી નાખો, આ જ પદ્ધતિ હવે આપણે કામ કરવું છે, બીજી પદ્ધતિએ કામ નથી કરવું. તો કહે છે કે અનંતકાળના જીનેન્દ્રોએ અને સર્વજ્ઞોએ આ વિષયની અંદર માર્ગને નિશ્ચિત કર્યો છે, નિયત કર્યો છે. ત્રણેય કાળને વિશે કે પ્રથમમાં પ્રથમ આચરણને વિશે પણ તારે તારા મિથ્યા આચરણને બદલવું અને સમ્યક આચરણ કરવું, એમ એ કરવા જતાં એ કાળે તને બહારમાં વ્રત નિયમ સંયમ ન હોય તો એનો તને દોષ નથી. કેમ કે પ્રથમ સમ્યક દર્શન થતા હજી પણ અવિરતીપણું હજી ચાલુ રહેશે. તો એ સમ્યક દર્શન પહેલા જે સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે જે તૈયાર થયો છે એને બહારમાં જો વ્રત નિયમ સંયમ ન હોય તો એનો એને એટલો દોષ નથી. સહેજે થઈ શકે ને રહી શકે તો એને કાંઈ પ્રાણે અસંયમમાં જવું એ પણ પ્રશ્ન નથી. પણ એ ધર્મ છે કે ધર્મનું કારણ છે એ તો ભૂલથી પણ એ શલ્યમાં આ જીવ ન આવી જાય એના માટે અહીંયા લાલ ચેતાવ્યા છે. જે અનુભવ પ્રકાશમાં એક વચન કહ્યું છે દીપચંદજીએ કે શ્રી ગુરુએ માર્ગને સુગમ કર્યો છે, એવું એક શબ્દ વાપરે છે. એટલે કે માર્ગમાં ભૂલ ન થાય એવી સુગમતા, અનેક પ્રકારના પડખાઓને સ્પષ્ટ કરીને શ્રી ગુરુ કહે છે, સમજાવે છે. એટલે પણ ખરેખર શું છે કે અંતરદૃષ્ટિ જેને કેળવવી છે અને અંતરંગ ફેરફાર પૂર્વક જેને આગળ વધવું છે એણે તો બાહ્ય ફેરફાર ઉપર નજર નહીં રાખવી, બાહ્ય ફેરફારને ગૌણ કરવા અને અંતરંગ પ્રયત્નમાં, અંતરંગ માન્યતામાં અંતર ફેરફાર ઉપર વધારે લક્ષ દેવું ઘટે છે. ત્યાં સુધી અને બહારમાં તો આ જીવે અનેક વાર ફેરફાર કર્યા છે, અનંત વાર ફેરફાર કર્યા છે, છતાં એને કોઈ પોતાની આત્મસિદ્ધિ માટે સાર્થક થયું નથી, નિરર્થક ગયું છે. બધું કર્યું છે એને ઘણું, પણ એ બધું એને નિરર્થક ગયું છે. એટલે એની સાર્થકતા થાય એના માટે આ સાચો રસ્તો શ્રી ગુરુ બતાવે છે. સાચો રસ્તો આ છે એમ કે છે, અમે આ રસ્તે ચાલ્યા છીએ. અનંત જીનેન્દ્રોએ પોતાના અનુભવને કહ્યો છે, અનુભવથી અમે આ વાત સિદ્ધ કરી છે અને અનુભવપૂર્વક આ વાતને બતાવીએ છીએ. આ પ્રકારે તમે આ માર્ગમાં વિકાસ કરશો તો તમને એની ફળશ્રુતિ રૂપ સિદ્ધિ આવશે, અને નહીંતર અન્યથા પ્રકારે બીજો ઉપાય કરશો તો એ બધી તમારો પરિશ્રમ વ્યર્થ જશે, એ પુરુષાર્થ બધો નકામો જશે, એમ કહેવા માંગે છે. જગતમાં જે ધર્મના સંપ્રદાયો છે જૈન ધર્મ દર્શનમાં છે, એ જગતના કોઈ દર્શનમાં નથી એમ ચેલેન્જ મારીને કહી શકાય હું, એટલો આ વિષય આની અંદર સ્પષ્ટ છે. અને આ પાયાનો વિષય છે, એ સિવાયનું જ્ઞાન ચારિત્રનો વિષય બધો ઊંધા ઘડા ઉપર ઊંધા ઘડા રહીએ એવો છે. એકે હોળો છે, એકે વાત થોડી ગણી શકાય નહીં. કેમ કે જન્મમરણને મટાડનાર એનું જે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એ આત્મસિદ્ધિના પાયાનો વિષય છે. પાયો જ ન હોય એનું મકાન હોય એ વાત માનવા જેવી નથી. એમાં શું છે કે સામાન્ય રીતે જીવ પરિપૂર્ણ શુદ્ધિ રૂપ ધ્યેયને નક્કી કરે છે કે મારે તો મારું સંપૂર્ણ શુદ્ધપણ જોઈએ, કસાયનો એક કણ પણ ન જોઈએ મને. એવો જે મોક્ષાર્થી છે, મોક્ષ અભિલાષી છે, અથવા પૂર્ણતાના ધ્યેયને જેણે ધ્યેય તરીકે બાંધ્યું છે, ધ્યેય તરીકે નિશ્ચિત કર્યું છે, એને સહજપણે કષાયની મંદતાના પરિણામ આવી જાય છે. એ આવી જાય છે છતાં એની મુખ્યતા કરતો નથી, એની વિશિષ્ટતા છે. જેને એ પરિણામ આવતા નથી અને તીવ્ર કષાયમાં પણ એને ખબર પડતી નથી કે મોક્ષ માર્ગમાં આવો તીવ્ર કષાય રાખીને હું કેવી રીતે આગળ વધીશ, એવી પણ જેને ખબર પડતી નથી, એવા જીવને તો એ વ્રત કરે તો ફાયદો થશે એવું તો કઈ કહી શકાય એવું નથી. કેમ કે એ મિથ્યાત્મિક પુષ્ટિમાં ચાલ્યો જશે. માર્ગ તો માર્ગની રીતે જ છે, એમાં તો કોઈ જીવ માટે ફરે છે અને કોઈ જીવ માટે નથી ફરતો એમ નથી. એ તો સ્પષ્ટ કર્યું છે કે પ્રથમમાં પ્રથમ પૂર્ણતાના લક્ષ્ય, પૂર્ણતાના ધ્યેય શરૂઆત કરવાની છે વાસ્તવિકપણે. બાકીની બધી શરૂઆત અવાસ્તવિક છે. એટલે અહીંયા કોઈને કાંઈ પણ બાહ્યાચરણમાંથી શિથિલતા કરાવીને એને કોઈ તીવ્ર પાપના પરિણામમાં વીંધવાનો તો ક્યાંય હેતુ જ નથી. પણ યોગ્ય માર્ગે વાળવાનો, યોગ્ય દિશા સૂચન કરવાનો અભિપ્રાય રહેલો છે એવો અર્થ કાઢવો જોઈએ. કોઈ એને પાપના પરિણામમાં લીંધવા માટે કાંઈ આમાંથી એને કારણ મળી જશે એવો અનર્થ કાઢવો જોઈએ. એ સહજપણે આવે છે, યથાયોગ્યપણે આવે છે, છતાં કોઈ જીવની અજાણતા દોષ રહી જાય તો એનો એ દોષ એનો નીકળી જશે. જ્ઞાનની ભૂલ, આચરણની ભૂલ કોઈ સૂક્ષ્મના કારણે રહી જાય તો એ તો એની ભાવના પરિપૂર્ણ શુદ્ધિની છે એટલે નીકળી જતા વાર લાગશે નહીં એમ કહેવાય છે. પણ જે પહેલા બાહ્યાચરણમાં સાવધાન છે કે બહારમાં આટલું 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 તો ચોકસાઈપણે પકડી જ રાખો અને પાળી જ રાખો, પછી જ બીજું કાંઈ આપણે વિચારવું છે એમ એની મુખ્યતા થઈ ગઈ તો એ મુખ્યતા શલ્યમાં પરિણમી જશે, મિથ્યાત્મની પુષ્ટિમાં પરિણમી જશે. એની અહીંયા સાવધાની કરાવી છે. સામાન્ય રીતે ધર્મના ક્ષેત્રમાં જે જીવો પ્રવેશ કરે છે એ તો આત્મહિત કરવાની ભાવનાથી આવે છે. તો આત્મહિત કરવાની ભાવનાથી આવે છે એ ભાવનામાં એ કાંઈ ને કાંઈ બીજે રસ્તે ચડી જાય, પહેલેથી જ એ બાહ્યાચરણના ને મુખ્યતા આપીને અવળે રસ્તે ચડી જાય અને મિથ્યાત્મના શૈલને અને મિથ્યાત્મને પુષ્ટ કરી નાખે, એવું ન બને એના માટે એમ કહે છે કે ભલે તારા પરિણામ મંદકષાયના થાય ને બાહ્યાચરણ બીજા જગતના પાપી પ્રાણીઓ કરતા તારું બાહ્યાચરણ શુભાચરણ વાળું હોય તો પણ તું ધર્મ અને ધર્મના કારણમાં એ વાતને ભૂલથી ખતવીશ નહીં. એ આચરણ પ્રધાન માન્યતાનો સંબંધ શું છે એ વાતને સ્પષ્ટ કરવી છે. 245 ને 246 નો જે પોઈન્ટ ઓફ વ્યૂ છે, જે એનો દ્રષ્ટિકોણ છે એ એક સરખો છે કે આચરણને કારણે કોઈ માન્યતાની ભૂલ ઊભી રહી જાય કે આચરણને કારણે માન્યતાની ભૂલ પુષ્ટ થઈ જાય એ ભૂલ ન થવી જોઈએ. એ દ્રષ્ટિકોણ બંનેમાં એક સરખો છે. પણ એટલી તો એની જાગૃતિ હોવી જોઈએ ને કે મારે પૂર્ણ શુદ્ધ થવું છે, મારે સંપૂર્ણ શુદ્ધ થવું છે, કશાય કલંકનો એક કણ મારે ન જોઈએ, ક્યારે ન જોઈએ કે અત્યારથી ન જોઈએ, ભવિષ્યમાં ન જોઈએ એમ નહીં, અત્યારે આજે અને અત્યારે પૂર્ણ થવાતું હોય તો ઘડી પછી ને કાલે થવું છે એ મુમુક્ષુને નથી. એને બાહ્યાચરણની મુખ્યતા આવતી નથી, જેટલી એને માન્યતાના સંબંધમાં બોલવા ફેરફાર કરવો છે એને મુખ્યતા આવે છે. એક સમ્યક દર્શન પામનાર જીવનો મંદકષાયનો વિચાર કરીએ તો ભલે એને બહારમાં વ્રત શીલ સંયમના પરિણામ અંગીકાર ન કર્યા હોય તો પણ કષાયની મંદતા એની કેટલી થાય છે એનો જો વિચાર કરીએ તો મોટા ભાગે તે જીવ તત્વજ્ઞાનની વિચારણામાં રોકાયેલો રહે છે. તત્વના મનનમાં ચિંતનમાં મંથનમાં અને ગોળનમાં એના એનો જે કાળ વ્યતીત થાય છે એ બહારમાં બ્રહ્મચર્યાદિના પરિણામથી પણ ઘણો કષાયની મંદતાવાળા પરિણામ છે. ત્યાંથી પણ કોઈ જે સમ્યક દર્શન પ્રત્યે આગળ વધે છે ત્યારે જે ભેદજ્ઞાન કરે છે એમાં આત્માના સ્વરૂપ અને સ્વભાવ પ્રત્યેનો વિકલ્પ ઉઠે, એનાથી પણ ભિન્ન પડીને જ્ઞાન માત્ર છે એ અંદરમાં ભેદજ્ઞાન કરે છે, એ વખતે એનો જે કષાયની મંદતાનો પરિણામ છે એ તો ઘણી ઉચ્ચ કક્ષાની કષાયની મંદતાનો પરિણામ છે. પણ એ કષાયની મંદતાને અને બાહ્યાચરણને દેખાવ કોઈ નહીં થતો હોવાથી લોકો એ મંદતાને સમજી નથી શકતા. પણ બહારમાં જો કોઈ વ્રત નિયમ સંયમ લઈ લે તો એને લોકો સમજે છે કે હા આટલું નથી કરતા, આટલું નથી કરતા, આટલું નથી કરતા, એટલી તો એની કિંમત ખરી ને. પણ એ પ્રકારની કષાયના મંદતાના પરિણામ કરતા સમ્યક દર્શનની પ્રયત્નના કારણે કષાય મંદ થઈ ગયો એ તો ઘણી ઊંચી કક્ષાના મંદ કષાય મંદતાના પરિણામ છે. અને તે કષાયની મંદતાના પરિણામ એટલા ઊંચા હોવા છતાં જરા પણ એને ગણતરીમાં લેખતો નથી. મોટી વાત તો આ છે પાછી કે ઉચ્ચ કક્ષાનો વ્યવહાર થવા છતાં એ વ્યવહારને એ પ્રાધાન્ય આપતો નથી, એની મુખ્યતા આપતો નથી, એટલે એને શૈલ બદલાતું નથી, મિથ્યાત્વની પુષ્ટિ થતી નથી, ઉલટાનું મિથ્યાત્વ ગળવાનો એ પ્રકાર ચાલે છે ત્યાં અને એ મિથ્યાત્વ ગળીને નાશ થઈ જાય છે. આ લાઈન છે અનાદિની મોક્ષ માર્ગમાં અને આત્માનું કલ્યાણ કરવાની આ લાઈન છે અને આ માર્ગ છે. એ માર્ગને છોડીને ચીલો ચાકરવો નહીં, બીજા માર્ગે જવું નહીં, નહીતર ઉન્માર્ગમાં ચાલ્યો જવાય એમ કહે. એટલે જે ભૂલ થાય છે, સામાન્યત જે ભૂલ થાય છે કે બહારના ત્યાગના પરિણામ પણ મુમુક્ષુ જીવને આવે, વ્રતશીલ સંયમના પરિણામ પણ મુમુક્ષુ જીવને આવે, એ સંભવિત છે, એ ભૂમિકામાં એની સંભાવના છે, નથી એમ નથી. તો પણ અમે તમને ત્યાં લાલબત્તી મૂકીએ છીએ કે એવા પરિણામ થાય તો પણ આ ભૂલ કરશો નહીં, આવી ભૂલ ન થઈ જાય કે જેથી મિથ્યાત્વની પુષ્ટિ થાય, એવી શરમ કારુણ્ય વૃત્તિથી આ વાત છે, કરુણાની વૃત્તિ છે. જોયું તમે ભલે વ્રતની રક્ષિત સંયમમાં આવો છો એનો અમને બહુ એનો વાંધો નથી, પણ જોજો એ પરિણામની મુખ્યતાથી તો મિથ્યાત્વ ગાળનું છે એના બદલે પુષ્ટ થઈ જાય, એવી ભૂલ તો રખે પણ ભૂલે ચૂકે પણ ન થાય, એટલી વાતને અહીંયા અમારે કહેવી છે. અને આવી ભૂલ પ્રાય થઈ જાય છે, તેથી આ કહેવામાં આવે છે એમ કહેવું. એ રીતે એ વિશે ઘણો ઉપકારી છે. આ તો ચારિત્રના પરિણામ લીધા, પણ આદિ આદિ જે વાત છે ને એમાં જ્ઞાનનો વિષય પણ લઈ શકાય કે જેમ ચારિત્રના ક્ષોભમાં બ્રહ્મચર્ય અને વ્રત અને સંયમ અંગીકાર કરવામાં આવે છે, એ ચારિત્ર ગુણના ક્ષોભનું કાર્ય છે, એ જ પ્રકારે જ્ઞાનના ક્ષોભના કાર્યમાં પણ જીવ વિકાસ કરે આગળ વધે ત્યારે એને એને અનેક પ્રકારે તત્વના સંબંધમાં શાસ્ત્રના અનેક વિધ વિષયોમાં એના જ્ઞાનમાં સંગ્રહ થાય છે, એનો એ વિષય થાય છે, ત્યારે પણ એને આત્માનું ભાન થયું છે કે નહીં, નહીતર મને જ્ઞાન થયું એ શલ્ય ગરી જશે, મને જ્ઞાન છે, મને સમજણ છે, હું જાણું છું, હું સમજું છું, અને એ એમાંથી સ્વચ્છંદ ફાટશે, એમાંથી અવગુણો વધી જશે, એ આદિમાંથી એ પડખું પણ કાઢી શકાય છે કે આત્મભાન થયા પહેલા અથવા તો આત્મા ભાષ્યમાન થાય તે અર્થે આ શાસ્ત્ર જ્ઞાનનો વિષય છે, શાસ્ત્ર નિમિત્ત છે, એ યથાર્થ પ્રકારમાં જ્ઞાનના વિષયમાં આવ્યા વિના જે કાંઈ જ્ઞાનના સંગ્રહ થયો તારે અનુયોગમાંથી, એમાં પણ ક્યાંય હું ધર્મમાં આગળ વધ્યો કે ધર્મના કારણમાં આગળ વધ્યો એ માન્યતામાં એ વિખ્યાત અને શૈલને પુષ્ટ કરી દેશે, એમાંથી જ્ઞાનના આચરણમાં અને જ્ઞાનના ક્ષોભમાં પણ એ વાત વિચારી લેવી જોઈએ. આમ છે નહીંતર એમાં પણ ગડબડ થાય છે, અને એ પણ ઘણી મોટી ગડબડ થાય છે. અજ્ઞાની ને એને ના ખબર પડે, મુમુક્ષુતામાં કોઈ વાર ખબર ન પડે, બહારમાં ઉઘાડો થયો હોય તો એના જ્ઞાનની સમજણની ખબર ન પડે, બહારમાં ચારિત્રનો ક્ષોભ ન હોય તો એકદમ સામાન્ય માણસોની પ્રવૃત્તિ હોય એવી પ્રવૃત્તિ હોય, એટલે એ રીતે એને એને માપ કાઢવામાં ન લીધું જોઈએ. એટલું તો નહીં, કોઈ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની હોય તો પણ એને માણસ નથી ઓળખી શકતા સામાન્ય રીતે લોકો નથી ઓળખી શકતા સમય દ્રષ્ટિને, એનું પણ આ કારણ છે કે બહારમાં કોઈ એના ફેરફારો નથી એટલા હોતા, એટલે એને લોકો ઓળખી શકતા નથી, એવો કોઈ નિયમ નથી. હા, એકનું છે કે સામાન્ય રીતે મુમુક્ષુ જીવ વૈરાગી હોય છે, આત્મ એક સામાન્ય લક્ષણ છે, અને એ વૈરાગ મુમુક્ષુની ભૂમિકામાં જરા વધારે જોર પણ પકડે છે, ત્યારે એવું પણ લાગે કે જાણે જ્ઞાની કરતા પણ મુમુક્ષુનો વૈરાગ વધી ગયો છે, એવું જોર આવે, અને એ એક એનું બહારમાં દેખાતું સ્પષ્ટ લક્ષણ છે કે પાંચ ઇન્દ્રિયના વિષયોમાં કોઈ પણ પ્રકારે એને વૈરાગ 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 ઉપેક્ષા વૃત્તિ છે, એને સરળ વિષયોથી ઉપેક્ષા થઈ છે, અંતરમાં એક આત્માની અપેક્ષા કરવી છે, એટલે એ પડખું એનું બહારમાં ઊભું થાય છે, પણ એ તો મુમુક્ષુતામાં યથાર્થતા વિના પણ વૈરાગ આવે, અને અયથાર્થતા આવે એને વૈરાગ આવે, એટલે માત્ર એનાથી માપ ન નીકળે, પણ છતાં વૈરાગ આવે, વૈરાગ હોય છે, એ એનું ખાસ પડતું છે. એવું જ એનું ભક્તિનું પણ પડતું છે કે એનું હૃદય એટલું ભીંજાયેલું હોય છે કે દેવ ગુરુ શાસ્ત્ર અને ઉપકારી સત્પુરુષ પ્રત્યે અત્યંત ભક્તિના પણ પરિણામ થાય છે, કેમ કે એને પોતાના આત્માનું સ્વરૂપ બતાવવામાં નિમિત થાય છે, એવું જાણતા એને એના પ્રત્યે ઉપકારની ભક્તિની બહુમાનની વૃત્તિ ઉત્પન્ન થઈ આવે છે, પણ એટલાની અયથાર્થતામાં થાય છે. બે પડખા એવા છે કે યથાર્થપણે હોય અને અયથાર્થપણે પણ હોય છે, તેથી માત્ર એનાથી માપ ન નીકળે, પણ એ બે યથાર્થતામાં તો હોય હોય ને હોય જ, ન હોય એવું ન બને, આમ છે. એવું તો સામાન્યપણે એક વખત તો એવું થવું જોઈએ છે, જો એ સમ્યક દર્શન પામે તો એ વાત જરા વૈરાગની વિશેષતા વાળી વાત છે, એવું બને જ છે, કેમ કે જ્ઞાનીને એક કેપેસિટી આવી ગઈ છે, પોતાની દશામાં એક શક્તિ આવી છે, એટલે ઉદયમાન સ્થિતિમાં ઓછો વૈરાગ દેખાય એવું કોઈ વાર બને ખરું, કોઈ પુણ્યના એવા ઉદય હોય તો, પણ જેને હજી આત્મા મેળવવામાં આગળ વધવું છે, આગળ ધસવું છે, જોર કરવું છે, એને ઘણો વૈરાગ આવે છે. એક ઉપદેશ છાયામાં એ અંગેનો એક બોલ છે, શ્રીમદ રાજચંદ્રજીના શબ્દોમાં ધ્યાન ખેંચે એવો વિષય છે. સત્પુરુષ કરતા મુમુક્ષુનો વૈરાગ્ય ત્યાગ વૈરાગ્ય વધી જવો જોઈએ, ઠીક, તારે જોર કરવું છે ને, તો એક વાર તો તને એમ સમજીએ એનો એ પ્રકાર આવી જવો જોઈએ કે જાણે સત્પુરુષ કરતા એનો ત્યાગ વૈરાગ્ય થાય. કેવી વાતો લખી છે, સત્પુરુષ કરતા મુમુક્ષુનો ત્યાગ વૈરાગ્ય વધી જવો જોઈએ, મુમુક્ષુએ જાગ્રત જાગ્રત થઈ વૈરાગ્ય વધારવો જોઈએ, કેવી વાત લખી છે, અંતર જાગૃતિ પૂર્વક વાત લીધી છે. કોઈ એમને એમ ત્યાગ વૈરાગ વધારી દે એટલે બીજી વાત તરત હારે જોડી દીધી છે, કે હું જ્ઞાન માત્ર છું એવી અંતર સાવધાની અને જાગૃતિ પૂર્વક એને વૈરાગ વધવો જોઈએ. સત્પુરુષનું એક પણ વચન સાંભળીને પોતાને વિશે દોષો હોવા માટે બહુ જ ખેદ રાખશે અને દોષ ઘટાડશે, ત્યારે જ ગુણ પ્રગટશે. કેટલી જાગૃતિ છે એને, કે એને સત્પુરુષના વચનોમાંથી પોતાની ખામી ને પોતાનો દોષ ને પોતાની ક્ષતિ દેખાય, જોયું, એ જાગૃતિનું લક્ષણ છે. સત્પુરુષોના વચનો સ્વલક્ષે અંગીકાર જેને કરવા છે આ પ્રકારના છે, એને તે વચનોમાંથી ગુણ દોષનો વિષય મુખ્યપણે એના જ્ઞાનમાં અને ચકાસણીમાં રહે છે ત્યારે એને પોતાના દોષો જણાય છે અને એનો એને ખેદ થાય છે અને એ રીતે ગુણ પ્રગટાવવામાં એક પ્રક્રિયા એના પરિણામમાં ભજે છે. આ રીતે સત્સમાગમની જરૂર છે. કોને? મુમુક્ષુ જીવને સત્સમાગમની જરૂર છે. જ્ઞાનીને મુમુક્ષુઓ સત્સમાગમમાં આવે ને એની ભક્તિ કરે એની જરૂર નથી એમ છે એની અંદર. બાકી સત્પુરુષ તો જેમ એક વટે માર્ગું બીજા વટે માર્ગુને રસ્તો બતાવી ચાલ્યો જાય છે તેમ બતાવીને ચાલ્યા જાય. એને આ જગતમાંથી કાંઈ જોઈતું એ માર્ગ બતાવી દે છે. જો ભાઈ આ માર્ગે આ અનુભવનો માર્ગ છે અને આ માર્ગે અમે આગળ વધ્યા છીએ એ પરમ નિષ્કારણ કરુણા બુદ્ધિથી તને કહેવામાં આવે છે. અમને કોઈ અપેક્ષા છે એ અપેક્ષિત બુદ્ધિથી આ વાત કરતા નથી. એવા નિષ્ફળપણે એ વાત કરે છે. 711 બોલનો છોકરો છે. પણ અહીંયા તો ગુરુદેવશ્રી જે વિશિષ્ટ વાત કરે છે એ છે કે ત્યાગ વૈરાગ વધે તો પણ આત્મભાન ઉપર જેનું લક્ષ્ય છે કે મારે આત્મભાન કરવું છે એને ત્યાગ વિરાગ થવા છતાં એના ઉપર લક્ષ્ય નહીં જાય. એમાં શું? એ તો સહેજે પરિણામ બંધ રહે છે. એમાં શું? તીવ્ર કષાયના પરિણામ સહેજે નથી થતા. એમાં શું? એટલે એની મુખ્યતા એ નહીં આપે. આત્મભાન કરવાની દિશામાં એ આગળ વધશે એમાં સાવધાન થશે તો એને મિથ્યાત્મ ગળી જશે અને એમ નહીં થાય તો મિથ્યાત્મ પુષ્ટતા વાર લાગશે નહીં. કેમ કે જીવ છદમસ્ત જીવ ક્યાંય ને ક્યાંય તો મુખ્યતા આપે જ છે. છદમસ્ત જીવના પરિણામમાં મુખ્ય ગુણ કરવાનું કાયમ બને છે. આ જે મુખ્ય ગુણતા મુખ્ય ગુણનો જે ફેક્ટર છે આ જે મુદ્દો છે એને યથાસ્થાનમાં ગોઠવવાની અહીંયા વાત છે. દ્રષ્ટિકોણ છે કહેવાની અંદર ગુરુદેવનો જે કહેવાનો દ્રષ્ટિકોણ છે એ આટલો છે આની અંદર કે મુખ્ય ગુણ તો તને થઈ જ રહ્યું છે. હવે એ મુદ્દો બહુ મહત્વનો છે. એને યથાસ્થાનમાં ગોઠવવા માટે આ વાત છે. એમાં જો સ્થાન ફેર થઈ ગયું આખો માર્ગ ફરી જશે. આખી રીત બદલાઈ જશે. આખી વિધિ ફરી જશે અને કોઈ રીતે તને સન્માર્ગે ચડવાનું બનશે નહીં. ઉલટું ધર્મના ક્ષેત્રમાં પણ તું મિથ્યાત્વને પુષ્ટ કરી જશે. એ જાતની વાત છે. એ રીતે એ વિષય ઘણો સૂક્ષ્મ છે કે કોઈ પણ પ્રકારે મુખ્યતા ક્યાં કરે છે. આ કિંમત આપવાનો બોલ એટલા માટે અહીંયા લાગુ થાય છે કે કિંમત આપતા મુખ્યતા થાય છે તો એને ક્યાં કિંમત આપી. ભલે તે બાળ વિષયના ભોગ ભોગને કિંમત ના આપી તો તે બાળ વિષયના ત્યાગ વિરાગને તો કિંમત આપી ને. એ બંને એક સરખી વાત થઈ ગઈ. જેમ ભોગ ભોગને કિંમત ના આપી તો ત્યાગ વિરાગને તો તે કિંમત આપી ને. આત્મભાન કરવા બાજુનો તારો મુખ્યતા હોવી જોઈએ. તારી કિંમત આત્માને ઓળખવામાં આત્માનું દર્શન કરવામાં આત્માનું જ્ઞાન કરવામાં તને મુખ્યતા વર્તવી જોઈએ. એમ ન થાય તો પણ ધર્મના ક્ષેત્રમાં ભૂલા પડવાનો માર્ગ ઘણો છે. સ્થાન ઘણા છે અને એમાં બાહ્ય ચારિત્રમાં તો જીવ ભૂલે છે પણ જ્ઞાનના ક્ષેત્રમાં પણ જીવ ભૂલે છે. કેમ કે જ્ઞાન એ આત્મજ્ઞાન અને આત્મદર્શનનું મુખ્ય નિમિત્ત છે. ચારિત્ર વ્રતશીલ સંયમને વૈરાગ કરતા હોય તે નજીકનું નિમિત્ત એને શાસ્ત્ર જ્ઞાન છે તત્વજ્ઞાન છે. પણ તત્વજ્ઞાનમાં એટલે સ્વરૂપનું ભાવભાષણ થઈને આત્મભાન થાય એ વિષયમાં અંતરંગમાં આગળ વધવાને બદલે એકદમ શાસ્ત્ર જ્ઞાનના વિકાસમાં આગળ વધે તો પણ એને એ પરલક્ષી જ્ઞાન મારી નાખશે. એ પરલક્ષી જ્ઞાનમાં એને શલ્ય ઉભા થશે અને મિથ્યાત્વની પુષ્ટિ થઈ જશે. એ પ્રકાર આવશે. એ રીતે બહુ મહત્વના દ્રષ્ટિકોણથી આ વાતનું ધ્યાન ખેંચ્યું.
જય કાંત દેવ જય કાંત દેવ જય કાંત દેવ.